એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જેણે એમ કહી શકાય કે છેલ્લા 500 વર્ષમાં દુનિયાનો નકશો જ બદલી નાખ્યો છે, પ્રોટેસ્ટન્ટ ધર્મ.
બિલકુલ, અને આ વિષય આજે કદાચ પહેલા કરતાં પણ વધુ મહત્વનો છે. જુઓ, મોટાભાગના લોકો પ્રોટેસ્ટન્ટ શબ્દ સાંભળે એટલે તરત જ યુરોપ કે અમેરિકાનો વિચાર કરે.
હા, એ ચિત્ર મનમાં આવે.
પણ ખરી હકીકત તો એ છે કે આજે આ આંદોલનનું જે કેન્દ્ર છે એ આખું બદલાઈ ગયું છે. એની ખરી ઊર્જા, એનું ભવિષ્ય એ હવે આફ્રિકા, એશિયા, લેટિન અમેરિકામાં છે.
ઓ, રસપ્રદ વાત છે. તો આ આખો બદલાવ સમજવા માટે આપણે એની શરૂઆતથી વાત કરવી પડશે, અને આ સફર માટે આપણી પાસે એક ઉત્તમ પુસ્તક છે, માર્ક એ નોલનું પ્રોટેસ્ટન્ટિઝમ અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન.
હા, અને આ પુસ્તકની ખાસિયત એ છે કે આટલા મોટા અને જટિલ વિષયને એ ખૂબ જ સરળ અને રસપ્રદ રીતે રજૂ કરે છે.
માર્ક એ નોલ છે કોણ, અને આ વિષય પર એમની પકડ આટલી મજબૂત કેમ ગણાય?
માર્ક નોલ ઉત્તર અમેરિકાના, એમ કહીએ કે ખ્રિસ્તી ધર્મના સૌથી પ્રતિષ્ઠિત ઇતિહાસકારોમાંથી એક છે. એમણે નોટ્રેડેમ જેવી ટોચની યુનિવર્સિટીઓમાં ભણાવ્યું છે, પણ એમની અસલી ખાસિયત એ નથી.
તો શું છે?
એમની ખાસિયત એ છે કે એ બે દ્રષ્ટિકોણ એક સાથે ધરાવે છે. એક તરફ તેઓ પોતે આ જ ધાર્મિક પરંપરામાંથી આવે છે, એટલે એ એની શ્રદ્ધાને, એની ભાવનાને અંદરથી સમજે છે, અને બીજી બાજુ એ એકદમ કડક અને તટસ્થ ઇતિહાસકાર છે જે પુરાવા અને તથ્યોના આધારે જ વિશ્લેષણ કરે છે.
એટલે કે ઇનસાઇડર અને આઉટસાઇડર બંનેનું મિશ્રણ. અને મને લાગે છે કે એમની પ્રામાણિકતાનો મોટો પુરાવો એમના બીજો એક પુસ્તક ધ સ્કેન્ડલ ઓફ ધી ઇવેન્જેલિકલ માઇન્ડમાં પણ દેખાય છે.
હા, બરાબર,
જેમાં એમણે પોતાના સમુદાયની બૌદ્ધિક નબળાઈઓની આકરી ટીકા કરી હતી. આવું કરવા માટે હિંમત જોઈએ.
સાચી વાત છે, અને એ જ એમને એક વિશ્વસનીય અવાજ બનાવે છે. હવે જો પુસ્તકના મુખ્ય વિચાર પર આવીએ તો નોલ એક બહુ જ રસપ્રદ દલીલ કરે છે. એ કહે છે કે આખો પ્રોટેસ્ટન્ટ ધર્મ એક મોટા વિરોધાભાસ પર ટકેલો છે. એનો પાયાનો સિદ્ધાંત છે સોલા સ્ક્રિપ્ચુરા.
સોલા સ્ક્રિપ્ચુરા એટલે
લેટિનમાં એનો અર્થ થાય છે માત્ર બાઇબલ, એટલે કે શ્રદ્ધા અને જીવન વિશે જાણવા માટે અંતિમ સત્તા ફક્ત અને ફક્ત બાઇબલની જ છે, કોઈ પોપ, પાદરી કે પરંપરાની નહીં.
પણ આમાં એક મોટો ખતરો નહોતો? મારો મતલબ, જો દરેક વ્યક્તિ બાઇબલનું અર્થઘટન પોતાની રીતે કરવા માંડે તો પછી તો અરાજકતા જેવું ન થાય?
બસ, તમે એકદમ સાચા મુદ્દા પર આવ્યા છો. આ જ તો એ વિરોધાભાસ છે જેની નોલ આખા પુસ્તકમાં વાત કરે છે. આ એક જ સિદ્ધાંત પ્રોટેસ્ટન્ટ ધર્મની સૌથી મોટી તાકાત
અને સૌથી મોટી નબળાઈ બંને બન્યો.
બિલકુલ, તાકાત એટલા માટે કે માત્ર બાઇબલના સિદ્ધાંતે લોકોને પોતપોતાની ભાષામાં, પોતાની સંસ્કૃતિ મુજબ ધર્મને સમજવાની આઝાદી આપી, અને એટલે જ એ દુનિયાભરમાં ફેલાયો. પણ આ જ સિદ્ધાંતની નબળાઈ બન્યો, કારણ કે જ્યારે મારું અર્થઘટન તમારાથી અલગ હોય ત્યારે શું થાય?
એક નવો સંપ્રદાય જન્મે, ભાગલા પડે.
બરાબર, અને એટલે જ પ્રોટેસ્ટન્ટ ધર્મમાં આજે હજારો નાના મોટા જૂથો છે.
એટલે જે વસ્તુ એમને જોડે છે એ જ વસ્તુ એમને તોડે પણ છે. વાહ.
હા, એટલે નોલ કહે છે કે જો પ્રોટેસ્ટન્ટ ધર્મને સમજવો હોય તો આ તણાવને સમજવો જ પડે. એક તરફ ઈસુ ખ્રિસ્તમાં શ્રદ્ધા દ્વારા મુક્તિનો એક સામાન્ય વિચાર છે, પણ બીજી તરફ એના હજારો અલગ અલગ રંગરૂપ છે.
તો ચાલો આ વાર્તાની શરૂઆતથી શરૂઆત કરીએ. 16મી સદીના યુરોપમાં જઈએ. એ સમયે એવું તે શું ચાલી રહ્યું હતું કે માર્ટિન લ્યુથર નામના એક સાધારણ સાધુએ આટલી મોટી સત્તાને પડકાર ફેંક્યો?
એ સમયનું યુરોપ એટલે ધાર્મિક રીતે કેથોલિક ચર્ચનું સંપૂર્ણ નિયંત્રણ. પણ ચર્ચમાં ભ્રષ્ટાચાર અને કેટલીક પ્રથાઓ સામે લોકોમાં અંદરખાને ઘણો ગુસ્સો હતો, અને લ્યુથર પોતે એક બહુ ધર્મનિષ્ઠ સાધુ હતા. એમને એક જ પ્રશ્ન સતાવતો હતો, એક પાપી માણસ ઈશ્વરની નજરમાં સાચો કઈ રીતે ઠરી શકે?
અને ચર્ચનો જવાબ શું હતો?
ચર્ચ કહેતું કે સારા કામો કરો, દાન આપો, તીર્થયાત્રા કરો, પણ લ્યુથરને આમાં સંતોષ ન હતો.
અને પછી એમને જવાબ મળ્યો બાઇબલમાંથી, ખરું ને?
હા, બાઇબલ વાંચતા વાંચતા એમને એક વિચાર મળ્યો જેણે બધું જ બદલી નાખ્યું. સોલા ફાઇડ, એટલે કે માત્ર શ્રદ્ધા દ્વારા ન્યાયીકરણ.
આનો સરળ અર્થ શું થાય?
સરળ અર્થ એ કે મુક્તિ તમારા કર્મોથી ખરીદી નથી શકાતી. એ તો ઈશ્વરની કૃપાથી માત્ર વિશ્વાસ દ્વારા મળતી એક ભેટ છે.
ઓહો, આ વિચાર તો એ સમય માટે બોમ્બ જેવો ગણાય.
બિલકુલ, કારણ કે જો મુક્તિ માટે પાદરી કે ચર્ચની જરૂર જ ન હોય તો પછી એમની સત્તાનું શું? આ વિચારે આખી વ્યવસ્થાના પાયા હલાવી દીધા.
તો લ્યુથરે એક ક્રાંતિની ઠીમમારી તો ચાંપી દીધી, પણ આ વિચારને એક વ્યવસ્થિત આંદોલનનું રૂપ કોણે આપ્યું?
એ કામ કર્યું જ્હોન કેલ્વિને. જો લ્યુથર એક ક્રાંતિકારી હતા તો કેલ્વિન એક કુશળ આર્કિટેક્ટ હતા. એમણે પ્રોટેસ્ટન્ટ વિચારોને ભેગા કરીને પોતાના પુસ્તક ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ ધ ક્રિશ્ચિયન રિલિજનમાં એક મજબૂત બૌદ્ધિક માળખું આપ્યું. લ્યુથર અને કેલ્વિન જેવા સુધારકો માનતા કે સમાજને બદલવા માટે શાસકોનો સાથ જરૂરી છે, એટલે એમના આંદોલનને મેજિસ્ટેરિયલ રિફોર્મેશન કહેવાય છે.
પણ શું બધા એ વાત સાથે સહમત હતા કે ધર્મ અને રાજકારણને સાથે રાખવા જોઈએ? કેટલાક લોકો એવા પણ હશે જે કહેતા હશે કે સત્તા તો ભ્રષ્ટ કરે છે.
તમે બિલકુલ સાચું વિચાર્યું, અને આ જ પ્રોટેસ્ટન્ટ સુધારણાનો બીજો ઓછો જાણીતો પણ ખૂબ જ મહત્વનો પ્રવાહ છે. નોલ એને રેડિકલ રિફોર્મેશન, એટલે કે આમૂલ સુધારણા કહે છે. એના બેપ્ટિસ્ટ જેવા સમૂહો આનો ભાગ હતા.
અને એમનું શું માનવું હતું?
એમનું કહેવું હતું, ના, રાજકારણ અને સત્તા ભ્રષ્ટ છે. સાચો વિશ્વાસ તો એનાથી દૂર રહીને જીવી શકાય.
એટલે કે એમણે શાસકોનો સાથ લેવાની ના પાડી દીધી.
હા, અને એમને એની બહુ જ મોટી કિંમત ચૂકવવી પડી.
કઈ રીતે?
એમની માન્યતાઓ બહુ જ ક્રાંતિકારી હતી, જેમ કે બાપ્તિસ્મા બાળપણમાં નહીં, પણ વ્યક્તિ પુખ્ત બને અને સમજી વિચારીને વિશ્વાસ સ્વીકારે ત્યારે જ થવો જોઈએ. તેઓ યુદ્ધમાં ભાગ લેવાની ના પાડતા. આ કારણે કેથોલિક અને પ્રોટેસ્ટન્ટ બંને શાસકોએ એમના પર ભયંકર અત્યાચાર કર્યા, પણ એમના વિચારો મર્યા નહીં.
અને એ વિચારોનું શું થયું?
સદીઓ પછી ચર્ચ અને રાજ્યનું વિભાજન અને ધાર્મિક સ્વતંત્રતા જેવા એમના સિદ્ધાંતો અમેરિકા જેવા દેશોના બંધારણનો પાયો બન્યા.
તો આ શરૂઆતના વિસ્ફોટ પછી આ ચળવળ ધીમે ધીમે સ્થિર થઈ હશે, બરાબર? સંસ્થાગત બની હશે.
હા, જર્મની ઇંગ્લેન્ડ જેવા દેશોમાં પ્રોટેસ્ટન્ટ ધર્મ રાજ્યધર્મ બની ગયો. પણ એનાથી એક નવી સમસ્યા થઈ. એક બે પેઢી પછી જે ધર્મ એક સમયે ક્રાંતિકારી અને અંગત અનુભવ પર આધારિત હતો, એ હવે માત્ર એક ઠંડી બૌદ્ધિક પરંપરા જેવો બની ગયો.
એટલે કે માથાનો ધર્મ બની ગયો, પણ હૃદય ક્યાંક ખોવાઈ ગયું.
બરાબર. અને આ મૃત રૂઢિચુસ્તતાની પ્રતિક્રિયા રૂપે 18મી સદીમાં પિટિઝમ અને રિવાઇવલિઝમ જેવી નવી ચળવળો જન્મી. આ ચળવળોનો એક જ સંદેશ હતો, ધર્મ માત્ર સિદ્ધાંતોની ચર્ચા નથી, પણ ઈશ્વર સાથેનો એક વ્યક્તિગત, ભાવનાત્મક અને જીવનને બદલી નાખતો અનુભવ છે.
આનું કોઈ ઉદાહરણ?
જ્હોન વેસ્લે, જેઓ મેથોડિઝમના સ્થાપક હતા, એમણે ઘોડા પર બેસીને હજારો માઇલનો પ્રવાસ કર્યો અને લાખો લોકોના જીવનમાં પરિવર્તન આણ્યું.
અને હવે આપણે આધુનિક યુગમાં આવીએ. મને લાગે છે કે વિજ્ઞાન અને તર્કનો ઉદય એ પ્રોટેસ્ટન્ટ ધર્મ માટે મોટો પડકાર લાવ્યો હશે.
ચોક્કસપણે. ડાર્વિનનો સિદ્ધાંત, બાઇબલનું ઐતિહાસિક વિશ્લેષણ અને પશ્ચિમી સમાજનું બિન સાંપ્રદાયિક બનવું, આ બધાએ શ્રદ્ધાના પાયા હચમચાવી દીધા. આના જવાબમાં પ્રોટેસ્ટન્ટ ધર્મ મુખ્યત્વે બે ભાગમાં વહેંચાઈ ગયો. એક હતા ઉદારવાદી, જે કહેતા કે આપણે આધુનિક જ્ઞાન સાથે તાલમેલ બેસાડવો પડશે.
અને બીજા
હતા મૂળભૂતવાદી, એટલે કે ફંડામેન્ટલિસ્ટ, જે કહેતા કે ના, શ્રદ્ધાના અમુક મૂળભૂત સિદ્ધાંતો છે જેની સાથે કોઈ સમાધાન ન થઈ શકે.
પણ નોલના મતે આધુનિક યુગની સૌથી મોટી વાર્તા પશ્ચિમમાં નથી બની. આ વાર્તાનો ક્લાઇમેક્સ તો ક્યાંક બીજે જ છે, બરાબર ને?
એકદમ સાચું. અને આ જ પુસ્તકનો સૌથી આશ્ચર્યજનક અને મહત્વપૂર્ણ ભાગ છે. નોલ કહે છે કે 20મી સદીમાં પ્રોટેસ્ટન્ટ ધર્મનું ગુરુત્વાકર્ષણ કેન્દ્ર યુરોપ અને ઉત્તર અમેરિકાથી ખસીને ગ્લોબલ સાઉથમાં આવી ગયું.
ગ્લોબલ સાઉથ એટલે?
એટલે કે આફ્રિકા, એશિયા અને લેટિન અમેરિકા. અને આ મહાન સ્થળાંતરનો હીરો છે પેન્ટેકોસ્ટાલિઝમ.
પેન્ટેકોસ્ટાલિઝમ આ શું છે? એ બીજા પ્રોટેસ્ટન્ટ સ્વરૂપોથી કઈ રીતે અલગ છે?
એમ સમજો કે આ કોઈ શાંત ગંભીર ચર્ચ નથી. અહીં સંગીત છે, તાળીઓનો ગડગડાટ છે, લોકો હાથ ઊંચા કરીને પ્રાર્થના કરે છે. અહીં ઈશ્વરનો અનુભવ એક જીવંત, ઉર્જાસભર અને ઘણીવાર ભાવુક ઘટના છે. આ ચળવળ ચમત્કારિક કાર્યો જેમ કે બીમારીમાંથી સાજા થવું એના પર ખૂબ ભાર મૂકે છે.
અને આટલું ઝડપથી ફેલાવાનું કારણ?
એની જીવંત શૈલી અને સ્થાનિક સંસ્કૃતિઓ સાથે ભળી જવાની અદ્ભુત ક્ષમતા. આ જ કારણે તે આજે દુનિયામાં ખ્રિસ્તી ધર્મનું સૌથી ઝડપથી વિકસતું સ્વરૂપ છે.
વાહ, આ 500 વર્ષની સફર ખરેખર અદ્ભુત છે. જો આપણે આમાંથી મુખ્ય સંદેશાઓ તારવવા હોય તો સૌથી પહેલો સંદેશ કયો ગણાય?
મારા મતે પહેલો અને સૌથી મહત્વનો સંદેશ તો એ જ વિરોધાભાસ છે. બાઇબલ એક બેધારી તલવાર છે. એ પ્રોટેસ્ટન્ટોને જોડનારી અંતિમ સત્તા છે, પણ એમના સતત વિભાજનનું કારણ પણ એ છે.
બીજો સંદેશ જે મને ખૂબ જ પ્રભાવશાળી લાગ્યો તે છે આખી ચળવળના કેન્દ્રનું બદલાઈ જવું. નોલ સ્પષ્ટ કહે છે કે 21મી સદીમાં પ્રોટેસ્ટન્ટ ધર્મને સમજવા માટે આપણે જીનીવા કે લંડન નહીં, પણ લાગોસ, સિયોલ અને સાઓ પાઉલુ જેવા શહેરો તરફ જોવું પડશે. એનું ભવિષ્ય બિનપશ્ચિમી છે.
ત્રીજો સંદેશ વ્યક્તિગત અનુભવના મહત્વ વિશે છે. સિદ્ધાંતો કરતાં પણ વધુ હૃદયના ધર્મ પરનો ભાર આ ચળવળને જીવંત રાખે છે.
અને છેલ્લો સંદેશ, જે આજે પણ એટલો જ પ્રાસંગિક છે, તે છે ચર્ચ અને રાજ્ય વચ્ચેના સંબંધોનો.
હા, શું ધર્મે સત્તા સાથે મળીને કામ કરવું જોઈએ કે પછી તેનાથી દૂર રહેવું જોઈએ? આ ચર્ચા 500 વર્ષ પહેલાં પણ હતી અને આજે પણ છે.
ચાલો પુસ્તકના કેટલાક એવા વિચારો પર નજર કરીએ જે મનમાં રહી જાય. મને એક વિચાર ખૂબ જ ગમ્યો. પ્રોટેસ્ટન્ટ ધર્મનો કેન્દ્રીય વિરોધાભાસ એ છે કે બાઇબલ, જે તેની અંતિમ સત્તા છે, તે તેની સૌથી એકીકૃત માન્યતાઓ માટેનો આધાર પણ છે અને તેના શાશ્વત વિભાજન માટેનું લાયસન્સ પણ છે.
આ એક જ વાક્ય આખા પુસ્તકનો સાર કહી દે છે. જે સ્ત્રોત એમને એકતા આપે છે તે જ સ્ત્રોત એમને અલગ થવાની શક્તિ પણ આપે છે.
બરાબર. અને બીજો એક વિચાર જે ખરેખર આપણી દુનિયા વિશેની સમજને પડકારે છે, આ પુસ્તકનો સૌથી મોટો આંચકો એ છે કે 500 વર્ષ જૂની યુરોપિયન ચળવળને સમજવા માટે આજે આપણે યુરોપને ભૂલી જવું પડશે. તેનું ભવિષ્ય અને તેની ખરી ઊર્જા હવે નાઇજીરિયા અને બ્રાઝિલ જેવા દેશોમાં છે.
હા, અને આગળ લેખક કહે છે, જે એક સમયે યુરોપના મિશનરીઓનું ક્ષેત્ર હતું ત્યાં હવે શિષ્ય ગુરુ બની ગયો છે.
વાહ, આ તો જબરદસ્ત પરિવર્તન છે.
ખરેખર તે આપણને યાદ અપાવે છે કે ઇતિહાસ સ્થિર નથી. જે ચળવળ એક સમયે યુરોપિયન સંસ્કૃતિનું પ્રતીક હતું તે આજે એક વૈશ્વિક ચળવળ બની ગઈ છે.
તો આ બધી ઐતિહાસિક વાતો એ આપણને આજના જીવનમાં કઈ રીતે ઉપયોગી થઈ શકે? શું આ માત્ર ઇતિહાસનું જ્ઞાન છે?
ના, મને લાગે છે કે તે ખૂબ જ ઉપયોગી છે. પહેલી વાત, તે આપણને આજના વૈશ્વિક રાજકારણને સમજવામાં મદદ કરે છે. જેમ કે અમેરિકામાં ધાર્મિક સ્વતંત્રતાનો ખ્યાલ યુરોપ કરતાં આટલો અલગ કેમ છે? એનું મૂળ પેલા રેડિકલ એનાબેપ્ટિસ્ટના વિચારોમાં છે.
બીજું, તે આપણને અર્થઘટન વિશે વિચારવા માટે પ્રેરણા આપે છે, ખરું ને? કે એક જ પુસ્તકમાંથી આટલા બધા વિરોધી વિચારો કઈ રીતે જન્મી શકે?
હા, એ આપણને શીખવે છે કે કોઈપણ લખાણનું કોઈ એક નિરપેક્ષ અર્થઘટન નથી હોતું. આપણી સંસ્કૃતિ, આપણા અનુભવો, એ બધું આપણે એને કઈ રીતે વાંચીએ છીએ તેને આકાર આપે છે.
અને છેલ્લે
તે વૈશ્વિકીકરણની પ્રક્રિયાને સમજવામાં મદદ કરે છે. તે બતાવે છે કે જ્યારે કોઈ વિચાર એક સંસ્કૃતિમાંથી બીજી સંસ્કૃતિમાં જાય છે ત્યારે સ્થાનિક સંસ્કૃતિ તેને કેવી રીતે અપનાવે છે, બદલે છે અને એક નવું જ સ્વરૂપ આપે છે.
આ સમગ્ર ચર્ચા પછી મારા માટે સૌથી મોટો બોધપાઠ એ છે કે પ્રોટેસ્ટન્ટ ધર્મ કોઈ એક સ્થિર વસ્તુ નથી, પણ એક સતત ગતિમાં રહેતી ચળવળ છે. અને તેની ઓળખ તેના કેન્દ્રીય વિરોધાભાસમાં જ રહેલી છે. તેની વિભાજનની વૃત્તિ અને વૈશ્વિક સ્તરે ફેલાવાની ક્ષમતા, એ એક જ સિક્કાની બે બાજુઓ છે.
અને મારા માટે સૌથી પ્રભાવશાળી સમજ એ છે કે આ ચળવળનું ભવિષ્ય હવે પશ્ચિમમાં નથી. ગ્લોબલ સાઉથમાં પેન્ટીકોસ્ટલિઝમનો જે વિસ્ફોટ થયો છે તે છેલ્લા 500 વર્ષના ઇતિહાસની સૌથી મોટી અને કદાચ સૌથી ઓછી ચર્ચાયેલી ઘટના છે. આ એક એવી વાસ્તવિકતા છે જે આ વિષય વિશેની આપણી બધી ધારણાઓને ઉલટાવી દે છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.